એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની એમ કે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે દાયકાઓ પહેલાં ઘણી ચર્ચા જગાવી હતી.
નમસ્કાર. અને વાત એ છે કે એ પુસ્તકના મુદ્દા આજે પણ એટલા જ કદાચ વધારે પ્રાસંગિક લાગે છે.
બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ નવમી વુલ્ફના 1990ના પુસ્તક ધ બ્યુટી મિથ, એટલે કે સૌંદર્યની દંતકથા વિશે.
અને આજનો મોટો સવાલ એ જ છે કે સ્ત્રીઓએ આટલી બધી પ્રગતિ કરી શિક્ષણમાં, કારકિર્દીમાં, કાયદાકીય હકોમાં, તો પછી આ સુંદર દેખાવાનું સામાજિક દબાણ કેમ ઓછું નથી થતું?
હા, એ જ તો. ઉલટાનું એમ લાગે કે સોશિયલ મીડિયાના જમાનામાં તો વધતું જાય છે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. શું આ ખાલી સુંદર દેખાવા વિશે જ છે
કે પછી એની પાછળ કંઈક બીજું છે, કોઈ ઊંડું રાજકારણ? પુસ્તક આપણને એ જ દિશામાં લઈ જાય છે, ખરું ને?
સાચી વાત. વુલ્ફનું મુખ્ય તર્ક જ એ જ છે કે આ કંઈ અચાનક નથી થઈ રહ્યું.
કાબૂમાં રાખવા એક નવું સૂક્ષ્મ હથિયાર શોધી કાઢ્યું.
અને એ હથિયાર એટલે સૌંદર્યના અવાસ્તવિક માપદંડો.
હા, અપ્રાપ્ય અને કઠોર માપદંડો. વુલ્ફ આને બ્યુટી બેકલેશ કહે છે, સ્ત્રીઓની પ્રગતિ સામેની એક પ્રતિક્રિયા જેવું.
તો આ વિચાર જેણે રજૂ કર્યો એ લેખક નવમી વુલ્ફ, એમના વિશે થોડું જાણીએ. આટલો ક્રાંતિકારી વિચાર એમની પાસે ક્યાંથી આવ્યો?
જુઓ, નવમી વુલ્ફ જ્યારે આ પુસ્તક લખે છે ત્યારે એમની ઉંમર બહુ નાની હતી, લગભગ 26 કે 28 વર્ષ. અમેરિકન લેખક છે, પત્રકાર છે, યેલ, ઓક્સફોર્ડ જેવી ટોચની યુનિવર્સિટીમાં ભણેલા છે. પણ એમની ખાસ વાત એ છે કે તેઓ ત્રીજી લહેર નારીવાદના મુખ્ય અવાજ તરીકે ઓળખાયા.
ત્રીજી લહેર નારીવાદ?
હા.
એટલે કે એ પેઢી જે નારીવાદના સિદ્ધાંતો સાંભળીને મોટી થઈ પણ વાસ્તવિકતામાં કંઈક જુદો જ અનુભવ કરી રહી હતી.
બરાબર. એ જ એમણે પોતાની ભણતરની સજ્જતા અને પોતાના અંગત અનુભવો, મતલબ કે એમની પેઢીના અનુભવો, જેમ કે સમાનતાના વચનો અને બીજી બાજુ સૌંદર્યનું આ ભારે દબાણ, એ બંને વચ્ચેનો જે તણાવ હતો એને જોડ્યો.
એટલે એમણે સૌંદર્યને ખાલી વ્યક્તિગત પસંદગી નહીં પણ એક મોટી રાજકીય અને આર્થિક ઘટના તરીકે જોયું.
ચોક્કસ. આ જ એમનો નવો દ્રષ્ટિકોણ હતો. એ પહેલા લેખકોમાંના એક હતા જેમણે વ્યવસ્થિત રીતે એ બતાવ્યું કે કેવી રીતે અમુક સાંસ્કૃતિક પરિબળો સ્ત્રીઓને નવી મળેલી આઝાદીને અંદરખાનેથી નબળી પાડી રહ્યા હતા. આ પુસ્તકે જાણે એક વ્યાપક પણ અનામી ચિંતાને વાચા આપી.
તો પુસ્તકનો જે મુખ્ય વિચાર છે, આ સૌંદર્યની દંતકથા, એ ખરેખર છે શું અને કામ કેવી રીતે કરે છે?
મૂળ વાત એ છે કે વુલ્ફના મતે જેને આપણે સૌંદર્ય કહીએ છીએ, ખાસ કરીને સ્ત્રીઓ માટેના જે આધુનિક સ્ટાન્ડર્ડ્સ છે, એ કંઈ કુદરતી કે હંમેશાથી ચાલ્યા આવતા નિયમો નથી.
એ ફક્ત દેખાવની વાત નથી એમ?
ના, વુલ્ફ એને સામાજિક રીતે ઘડવામાં આવેલું એક શક્તિશાળી રાજકીય હથિયાર ગણાવે છે.
રાજકીય હથિયાર, આ શબ્દ થોડો ભારે નથી લાગતો? એનો હેતુ શું હોઈ શકે?
એનો હેતુ વુલ્ફ મુજબ સ્ત્રીઓની વધતી જતી શક્તિ અને સમાનતાને નિયંત્રિત કરવાનો છે. આ દંતકથા શું કરે? એ સ્ત્રીઓમાં સતત એક પ્રકારનો અસંતોષ, અસલામતી, અધૂરપની લાગણી ઊભી કરે છે. પરિણામે સ્ત્રીઓ પોતાની શક્તિ, સમય, પૈસા, આત્મવિશ્વાસ, આ બધું જે કેવા શારીરિક આદર્શ પાછળ વાપરે છે જે લગભગ કોઈ પહોંચી જ ન શકે.
વુલ્ફ આ અપ્રાપ્ય આદર્શ માટે કોઈ ખાસ શબ્દ વાપરે છે કંઈક?
હા, એને આયરન મેડન કહે છે, લોખંડી કન્યા. આ નામ એક મધ્યયુગીન ટોર્ચર ડિવાઇસ પરથી આવ્યું છે. અને વુલ્ફ કહે છે કે આ આધુનિક સૌંદર્યનો આદર્શ પણ સ્ત્રીઓ માટે એક પ્રકારનું માનસિક ટોર્ચર મશીન બની ગયો છે. એટલું કઠોર, એટલું પીડાદાયક, એટલું અવાસ્તવિક માળખું છે જેમાં સ્ત્રીઓને ફિટ થવા માટે દબાણ કરાય છે.
એમણે સરખામણી પણ કરી છે ને કે પહેલા સ્ત્રીઓ ઘરમાં કેદ હતી, હવે શરીરમાં.
બરાબર. બેટી ફ્રીડને ફેમિનિન મિસ્ટિકમાં જે ઘરની કેદની વાત કરી હતી, વુલ્ફ કહે છે કે હવે એ કેદ શરીરની બની ગઈ છે. આ દંતકથાએ જાણે ઘરનું સ્થાન લઈ લીધું છે.
તો આ દંતકથા આપણા જીવનના કયા કયા ભાગોને અસર કરે છે? પુસ્તકમાં કયા ક્ષેત્રોની વાત છે?
વુલ્ફ ઘણા બધા ક્ષેત્રોને જુએ છે, જેમ કે કાર્યસ્થળ, આપણી સંસ્કૃતિ એટલે કે મીડિયા, ધર્મ, જાતીયતા, ભૂખ એટલે કે ડાયટિંગ અને ખાવાની સમસ્યાઓ, અને હિંસા જેમાં કોસ્મેટિક સર્જરી આવે.
શરૂઆત કાર્યસ્થળથી કરીએ, નોકરી ધંધામાં આની શું અસર છે?
વુલ્ફ અહીં એક બહુ રસપ્રદ ખ્યાલ આપે છે, પ્રોફેશનલ બ્યુટી ક્વોલિફિકેશન, એટલે કે પીબીક્યુ.
પીબીક્યુ એ શું છે?
એ એક અલિખિત નિયમ જેવું છે કે અમુક નોકરીઓમાં, ખાસ કરીને જ્યાં સ્ત્રીઓની સંખ્યા વધુ હોય અથવા જ્યાં ગ્રાહક સાથે સીધો સંપર્ક હોય અને પ્રમોશન માટે પણ, તમારો દેખાવ એક પ્રકારની લાયકાત ગણાય છે.
શું વાત કરો છો? આવડત કરતા દેખાવ વધુ મહત્વનો? શું ખરેખર આવું બને છે?
વુલ્ફની દલીલ છે કે હા, બને છે. ભલે એ સૂક્ષ્મ રીતે થતું હોય, પણ એની અસર ઊંડી હોય છે. આના બે હેતુ છે એમના મતે. એક તો સ્ત્રીઓ વચ્ચે દેખાવના આધારે એક હરીફાઈ ઊભી કરવી,
અને બીજું
સ્ત્રીઓને દેખાવ પાછળ સમય અને પૈસા ખર્ચવા મજબૂર કરવી. આ જાણે એક અદ્રશ્ય બ્યુટી ટેક્સ જેવું છે, જે સ્ત્રીઓએ ચૂકવવો પડે છે પોતાનું આર્થિક સ્થાન ટકાવી રાખવા માટે પણ.
અને આ ટેક્સ વસૂલવામાં મીડિયા અને જાહેરાત જગતનો મોટો ફાળો હશે નહીં?
ચોક્કસપણે. વુલ્ફ સંસ્કૃતિ, ખાસ કરીને માસ મીડિયા, જાહેરાત ઉદ્યોગ, ફિલ્મો, એમની ભૂમિકા પર બહુ ભાર મૂકે છે. એ લોકો સતત એક જ પ્રકારનો સૌંદર્યનો આદર્શ રજૂ કરે છે. યુવાન, પાતળી, મોટાભાગે ગોરી ત્વચા.
અને હવે તો ફોટોશોપ, ફિલ્ટર્સ, એનાથી તો આ છબીઓ સાવ અવાસ્તવિક બની ગઈ છે.
બરાબર. એટલે વાસ્તવિક સ્ત્રીઓ પોતાની સરખામણી એ છબીઓ સાથે કરે ત્યારે હંમેશા પોતાને ઓછી જ આંખે. આ જે અંતર છે ને છબી અને વાસ્તવિકતા વચ્ચેનું, એ જ મોટા પાયે શારીરિક અસંતોષ પેદા કરે છે.
અને આ અસંતોષનો સીધો ફાયદો કોસ્મેટિક, ફેશન, ડાયટ, સર્જરી ઉદ્યોગોને થાય છે.
બિલકુલ. આ તો અબજો ડોલરનો ધંધો છે. પુસ્તક લખાયું ત્યારે જ 33 બિલિયનનો આંકડો હતો, હવે તો કેટલો મોટો હશે. આ ઉદ્યોગ સીધો સ્ત્રીઓની અસુરક્ષા પર નફો કમાય છે. આપણે ગુજરાતમાં, ભારતમાં પણ જોઈએ છીએ ને, સલૂન, બ્યુટી પ્રોડક્ટ્સ, કપડાં, અને હવે તો ક્લિનિક્સ અને સર્જરી પાછળ કેટલો ખર્ચ થાય છે.
હા, સાચી વાત છે. આ આર્થિક પાસું તો બહુ મજબૂત છે. આ તો થઈ આર્થિક અને વ્યવસાયિક અસર, પણ વુલ્ફ એમ કે મનોવૈજ્ઞાનિક અને સામાજિક નિયંત્રણની પણ વાત કરે છે, બરાબર?
હા, અને કદાચ એ પાસું વધુ ગંભીર છે. વુલ્ફ કહે છે કે આ સૌંદર્યની દંતકથા એક નવા જમાનાના ધર્મ જેવી બની ગઈ છે. એની પોતાની નૈતિક સંહિતા છે.
નૈતિક સંહિતા કઈ રીતે?
જેમ કે સારી સ્ત્રી કોણ? જે સુંદર દેખાય, જે પોતાના શરીર પર નિયંત્રણ રાખે, શિસ્તબદ્ધ હોય, ખાસ કરીને વજન અને દેખાવ બાબતે. અને ખરાબ સ્ત્રી? જે પોતાનું ધ્યાન નથી રાખતી. વૃદ્ધત્વ જાણે કોઈ પાપ હોય, કરચલીઓ એના નિશાન હોય, જેને કોઈ પણ ભોગે છુપાવવા જ પડે.
હા, આ ખરેખર વિચારવા જેવું છે. દેખાવને નૈતિકતા સાથે જોડી દેવો.
અને આ નિયંત્રણ સ્ત્રીઓની જાતીયતા સુધી પણ પહોંચે છે. વુલ્ફ કહે છે કે આ દંતકથા સ્ત્રીની જાતીયતાને વિકૃત કરે છે. સાચી ઈચ્છા કે અનુભૂતિને બદલે દેખાવ પ્રદર્શન પર ભાર મુકાય છે.
એટલે સ્ત્રી કેવી દેખાય છે એ વધુ મહત્વનું બની જાય છે.
હા, એના પોતાના આનંદ કરતા એ કેવી દેખાય છે એ અગત્યનું બની જાય છે. સ્ત્રીને એક સક્રિય પાર્ટનરને બદલે જાણે જોવાની વસ્તુ, એક ઓબ્જેક્ટ બનાવી દેવાય છે.
અને પેલી આયન મેડન, એ અપ્રાપ્ય આદર્શ, એ તો સતત મગજમાં ફરિયાદ કરે છે.
બરાબર. એ સતત પોતાની જાતનું નિરીક્ષણ કરાવે છે, અપરાધ ભાવ જગાવે છે, સરખામણી કરાવે છે. આપણે ત્યાં લગ્નોમાં, તહેવારોમાં પરફેક્ટ દેખાવાનું જે દબાણ હોય છે, એ આનું જ એક ઉદાહરણ છે ને. સ્ત્રીનું જાણે પોતાની જાત પર ચોકી પહેરો ભરતી હોય એવું લાગે.
પુસ્તકમાં એક આખું પ્રકરણ ભૂખ, એટલે કે હંગર પર છે. એમાં ડાયટિંગ અને ઈટિંગ ડિસઓર્ડરની વાત આવે છે. આ તો બહુ ચર્ચાતો વિષય છે.
હા, પણ વુલ્ફ એને સીધો રાજકીય સંદર્ભ આપે છે, જે બહુ ઓછું જોવા મળે છે. તે કહે છે કે પાતળાપણા પર જે આટલો બધો ભાર મુકાય છે, એ સ્ત્રીના સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ નથી, પણ સ્ત્રીની આજ્ઞાપાલન વૃત્તિ પ્રત્યેનો જુસ્સો છે. અહીં જ એમનો પેલો પ્રખ્યાત અને ધારદાર વિચાર આવે છે. ડાયટિંગ એ સ્ત્રીઓના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી રાજકીય શામક છે, એટલે કે પોલિટિકલ ટ્રાન્ક્યુલાઇઝર.
રાજકીય શામક એટલે કે
નિષ્ક્રિય કરી દે એવી દવા. આ કઈ રીતે?
વુલ્ફની દલીલ એવી છે કે જ્યારે સ્ત્રીઓ સતત ખોરાક, વજન કેલરીની ગણતરીમાં જ વ્યસ્ત રહે છે ત્યારે એક તો એ શારીરિક રીતે થોડી નબળી પડે છે અને બીજું માનસિક રીતે એમનું ધ્યાન બીજી મોટી મહત્વાકાંક્ષાઓ કે સામાજિક મુદ્દાઓ પરથી હટી જાય છે. આ સ્ત્રીઓને વ્યસ્ત અને કાબૂમાં રાખવાનો એક બહુ અસરકારક રસ્તો છે અને ઈટિંગ ડિસઓર્ડર જેવી ગંભીર સમસ્યાઓ જેમ કે એનોરેક્સિયા કે બુલિમિયા એ આ જ દબાણનું સૌથી આત્યંતિક રૂપ છે.
આ તો ડાયટિંગ કલ્ચર પર બહુ મોટો આરોપ કહેવાય. હા, તે કહે છે કે આમાં સ્વાસ્થ્યની ચિંતા ઓછી છે અને સ્ત્રીઓને નાની રાખવાનું, મતલબ કે શાબ્દિક અને લાક્ષણિક બંને રીતે, એ ષડયંત્રો વધુ છે. અને એ ઐતિહાસિક પુરાવા પણ ટાંકે છે કે ઇતિહાસમાં જ્યારે પણ સ્ત્રી શક્તિ વધી છે ત્યારે પાતળાપણાનો આદર્શ વધુને વધુ કઠોર બનતો ગયો છે.
અને છેલ્લે વુલ્ફ આ બધા દબાણને હિંસા સાથે પણ જોડે છે, ખાસ કરીને કોસ્મેટિક સર્જરીના સંદર્ભમાં.
હા, એ કોસ્મેટિક સર્જરીને વ્યક્તિગત પસંદગી કે સ્વસુધારણા તરીકે જોવાનો ઇનકાર કરે છે. એ તેને સાંસ્કૃતિક રીતે મંજૂર થયેલી હિંસા ગણાવે છે.
હિંસા?
હા, કારણ કે તેમાં જે પીડા છે, જોખમ છે, ખર્ચ છે, એ બધું જાણે સામાન્ય ગણી લેવામાં આવે છે. અને શા માટે? તો કે સમાજના સૌંદર્યના ધોરણોને પહોંચી વળવા માટે.
અને શરીરના સામાન્ય લક્ષણોને જ જાણે ખામી ગણી લેવાય છે.
બરાબર. જેમ કે કરચલીઓ પડવી, નાકનો કોઈ ચોક્કસ આકાર હોવો, સ્તનનું કદ, શરીરનો કુદરતી ઘાટ, આ બધું જાણે કોઈ રોગ હોય એવી રીતે રજૂ કરાય છે અને તેની સારવાર એટલે સર્જરી. આને વુલ્ફ સ્ત્રી શરીરનું રોગવિજ્ઞાનીકરણ કહે છે.
પેથોલોજાઇઝેશન, વૃદ્ધત્વને પણ જાણે બીમારી ગણી લેવાય છે.
ચોક્કસ. વૃદ્ધ થવું એ કુદરતી પ્રક્રિયા છે, પણ એને જાણે કોઈ રોગ હોય એમ ગણીને એની સારવાર એટલે કે એન્ટી એજિંગ પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ્સ વેચાય છે. આપણે ભારતમાં જ જોઈ શકીએ છીએ કે એન્ટી એજિંગનું માર્કેટ કેટલું મોટું છે.
તો આ બધી સમસ્યાઓનું ચિત્ર રજૂ કર્યા પછી વુલ્ફ કોઈ ઉકેલ સૂચવે છે? શું આપણે આ દંતકથાના ચક્કરમાંથી બહાર નીકળી શકીએ?
હા, પુસ્તક ફક્ત સમસ્યા જણાવીને અટકતું નથી. વુલ્ફ સૌંદર્યની નાગરિક આજ્ઞાભંગનું આહ્વાન કરે છે. બ્યુટી સિવિલ ડિસઓબિડિયન્સ.
નાગરિક આજ્ઞાભંગ, એનો અર્થ શું? સુંદર દેખાવાનું બંધ કરી દેવું?
ના, એવું નથી. એનો અર્થ છે કે સૌંદર્યના જે આ લાદવામાં આવેલા અવાસ્તવિક નિયમો છે એનો સભાનપણે અસ્વીકાર કરવો, ડરથી નહીં પણ સમજણથી.
એટલે કે સૌંદર્યને પોતાની શરતો પર પોતાની રીતે ફરીથી વ્યાખ્યાયિત કરવું.
બરાબર. સ્ત્રીઓના દેખાવમાં જે અપાર વિવિધતા છે એની ઉજવણી કરવી, અને સૌથી અગત્યનું એ સમજવું કે આ દેખાવ પાછળની દોડમાં આપણે શું ગુમાવી રહ્યા છીએ. સમય, પૈસા, માનસિક શાંતિ, આત્મવિશ્વાસ.
વુલ્ફ પસંદગીના ભ્રમ વિશે પણ વાત કરે છે, નહીં?
હા, એ કહે છે કે જેને પસંદગીની દુનિયા કહેવાય છે એ ઘણીવાર વાસ્તવમાં બહુ ઓછા વિકલ્પોવાળી દુનિયા હોય છે, જ્યાં દેખાવ જ સૌથી અગત્યનો ગુણ બની જાય છે.
અને જ્યારે નોકરી, સામાજિક સ્વીકૃતિ બધું દેખાવ સાથે જોડાયેલું હોય ત્યારે એ પસંદગી ખરેખર કેટલી સ્વતંત્ર કહેવાય?
સાચી વાત. એમનો એક વિચાર આ જ છે. પસંદગીની દુનિયા તરીકે રજૂ કરવામાં આવે છે તે વાસ્તવમાં સંકુચિત વિકલ્પોની દુનિયા છે, જ્યાં સ્ત્રી પાસે સૌથી મહત્વપૂર્ણ ગુણ સૌંદર્ય છે. સાચી પસંદગી તો ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ દબાણ ન હોય. ઘણી સ્ત્રીઓ માટે અમુક પ્રસંગોએ ચોક્કસ રીતે તૈયાર થવું એ ફરજ જેવું બની જાય છે. એ પસંદગી નથી પણ એક પ્રકારની મજબૂરી છે.
તો આ પુસ્તકમાંથી આપણે આપણા રોજિંદા જીવન માટે શું નક્કર શીખી શકીએ? થોડા વ્યવહારુ મુદ્દાઓ.
ઘણું બધું. પહેલું અને સૌથી અગત્યનું, મીડિયા અને જાહેરાતોને જરા ધ્યાનથી, વિવેકબુદ્ધિથી જોતા શીખવું. હંમેશા પૂછવું કે આ જે છબી બતાવાઈ રહી છે એનાથી કોને ફાયદો થાય છે, આમાં કેટલું સત્ય છે, કેટલું બનાવટી છે.
ફિલ્ટર્સ અને ફોટોશોપની દુનિયામાં આ બહુ જ જરૂરી છે.
બિલકુલ. બીજું, સ્વાસ્થ્યની આપણી પોતાની વ્યાખ્યા બદલવી. વજનના આંકડા કે ચહેરા પરની કરચલીઓ પર ધ્યાન આપવાને બદલે આપણી શક્તિ, આપણી ઉર્જા, આપણી માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. કસરત અને ખોરાકને શરીરને સજા આપવાના સાધન તરીકે નહીં પણ પોષણ અને આનંદના સ્ત્રોત તરીકે જોવા.
અને કામકાજની જગ્યાએ એટલે કે વર્કપ્લેસ પર,
ત્યાં પણ સજાગ રહેવું. પેલું જે અદ્રશ્ય પીબીક્યુ છે, પ્રોફેશનલ બ્યુટી ક્વોલિફિકેશન, એને ઓળખતા શીખવું. પોતાની અને બીજાની કદર દેખાવ પરથી નહીં પણ એમની આવડત, એમના કામ પરથી કરવી. અને ભેદભાવ દેખાય તો એને પડકારવો.
એક ગ્રાહક તરીકે પણ આપણે વધુ સાવચેત બની શકીએ.
ચોક્કસ. આપણે જે સૌંદર્ય પ્રસાધનો કે કપડાં ખરીદીએ છીએ એની પાછળનો આપણો હેતુ શું છે? શું એ આપણને ખરેખર આનંદ આપે છે કે પછી એ કોઈ ડર કે અસુરક્ષામાંથી આવે છે? થોડો વિચારીને ખર્ચ કરવો.
આપણી રોજિંદી વાતચીતમાં પણ આનો પ્રભાવ લાવી શકાય નહીં.
એનાથી દૂર રહીને વધુ અર્થપૂર્ણ વાતચીત કરવી, ખાસ કરીને બાળકો સાથે એમના દેખાવને બદલે એમના ગુણો, એમની બુદ્ધિ, એમની દયાની પ્રશંસા કરવી.
અને વ્યક્તિગત સ્તરે?
વ્યક્તિગત સ્તરે આ જે સતત સૌંદર્યની સ્પર્ધા ચાલે છે એમાંથી સભાનપણે બહાર નીકળવાનો પ્રયાસ કરવો. ક્યારેક મેકઅપ વગર બહાર જવું, ક્યારેક વાળ સફેદ થવા દેવા, ક્યારેક આરામદાયક કપડાં પહેરવા, નાના નાના બળવા કરવા, શરીરને સતત સુધારવાના પ્રોજેક્ટ તરીકે જોવાને બદલે એને આપણું ઘર સમજવું, સૌંદર્યને પ્રામાણિકતા, ચારિત્ર્ય, દયા જેવા ગુણોમાં શોધવું.
ખરેખર આખી ચર્ચા ખૂબ જ વિચાર પ્રેરક રહી. મારા માટે સૌથી મોટો ઓહો મોમેન્ટ એ સમજવાનો હતો કે જે આપણને સાવ અંગત લાગતી ચિંતાઓ છે દેખાવ વિશેની, એ ખરેખર કેટલી ઊંડે સુધી રાજકીય અને આર્થિક માળખા સાથે જોડાયેલી છે. પેલો પોલિટિકલ ટ્રેન્ક્યુલાઇઝર વાળો વિચાર તો ખરેખર હચમચાવી નાખે એવો છે.
અને મને લાગે છે કે આયરન મેડનનું જે રૂપક છે એ ખૂબ જ શક્તિશાળી છે. એ અપ્રાપ્ય આદર્શના કારણે જે માનસિક ત્રાસ થાય છે એને બરાબર વ્યક્ત કરે છે. અને એ સમજવું કે આ બધું સ્ત્રીઓની પ્રગતિ સામેની એક પ્રતિક્રિયા, એક બેકલેશ હોઈ શકે છે, એ ખરેખર એક નવી જ દૃષ્ટિ આપે છે. મને લાગે છે કે આ પુસ્તકનો અંતિમ અને સૌથી મહત્વનો સંદેશ એ જ છે કે આ દંતકથાને ઓળખવી, એના વિશે જાગૃત થવું, એ જ એની પકડમાંથી મુક્ત થવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે.
જાગૃતિ જ મુક્તિ તરફ દોરી જાય છે. બહુ સરસ વાત કહી.
હા, કારણ કે જ્યારે આપણે સમજીએ છીએ કે આ દબાણ ક્યાંથી આવી રહ્યું છે, કોને ફાયદો પહોંચાડી રહ્યું છે, ત્યારે પછી આપણે એના પ્રભાવમાં તણાઈ જવાને બદલે આપણી પોતાની સભાન પસંદગીઓ કરી શકીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.